व्याकोक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्।
श्रीमद् राजचंद्र वचनामृत आंक 254 अपनो स्वाध्याय चालू छे। तीव्र मुमुक्षुता विषे अत्र जणावू नथी, पण मुमुक्षुता विषे जणावू छे के ते उत्पन्न थवानुं लक्षण पोताना दोष जोवामां अपक्षपातता ए छे अने तेने लीधे स्वच्छंदनो नाश होय छे। स्वच्छंद ज्यां थोड़ी अथवा घणी हानि पाम्यो छे त्यां तेटली बोधबीज योग्य भूमिका थाय छे। स्वच्छंद ज्यां प्राय दबायो छे त्यां पछी मार्ग प्राप्ति ने रोकनारा त्रण कारणों मुख्य करीने होय छे एम अमे जाणीए छे। तीव्र मुमुक्षुतानी वात गया स्वाध्यायमां आपणे विचारेली के अनन्य प्रेमे मोक्षना मार्गमां क्षणे क्षणे प्रवर्तन करवू, पण परम कृपाळु देव कहे छे के अत्यारे ए स्थिति तो दूर छे तीव्र मुमुक्षुतानी, पण मुमुक्षुता विशे विचारीए। मुमुक्षुता ज्यां सुधी उत्पन्न थाय नहीं त्यां सुधी मोक्ष मार्गमां जीवनी प्रवृत्ति न थाय। એ ઈચ્છે ખરો, એ વાતો કરી શકે મોક્ષની, પરંતુ પ્રવૃત્તિ ન થાય, યત્ન ન થાય મોક્ષને વિશે જ યત્ન કરવો। જગતની મોહાશક્તિથી મૂંઝાવું એ એક વાત છે, અને મોક્ષને વિશે જ યત્ન કરવો એ બીજી વાત છે। એટલે અહીંયા મુમુક્ષુતા આવી કેમ ઉત્પન્ન થાય, જીવની અંદર મુમુક્ષુતા ઉત્પન્ન કેવી રીતે થાય એ બતાવે છે કે મુમુક્ષુતાની વાત કરવી છે। મુમુક્ષુતાની વ્યાખ્યા આપણને ખ્યાલ છે કે જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, એક મોક્ષને વિશે જ યત્ન કરવો તે મુમુક્ષુતા છે। સર્વ પ્રકારની મોહાશક્તિથી થતી મૂંઝવણ આ એક લક્ષણ, અને બીજું મોક્ષને વિશે જ યત્ન કરવો, મોક્ષ એટલે છૂટવું, મૂકવું, મુક્ત થવું, તેનાથી આ મોહાશક્તિ જે છે તેનાથી મુક્ત થવું, અને એ માટે પ્રયત્નશીલ થવું, ટુ બી એક્ટિવ, એ મુમુક્ષુતા જીવમાં ઉત્પન્ન કેવી રીતે થાય બહુ માર્મિક અને મહત્વની વાત કૃપાળુ દેવ મૂકે છે કે મુમુક્ષુતા જીવમાં ઉત્પન્ન કેમ થાય। ઘણીવાર મુમુક્ષુતા ઉત્પન્ન થઈ ન હોય અને મુમુક્ષુતા માની લેવામાં આવે તો શું થાય? મુમુક્ષુતા ઉત્પન્ન કેમ થાય એ તો ખબર નથી, મુમુક્ષુતા જીવે ઉત્પન્ન કરી પણ નથી, અને મુમુક્ષુપણું માની લેવામાં આવે તો શું થાય? પરમાર્થ માર્ગમાં અનેક સ્થળે જે ભ્રાંતિ થાય છે એમાંની એક ભ્રાંતિ છે। જીવમાં મુમુક્ષુતા ઉત્પન્ન થવા માટે કહે છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ, મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે। કયા કારણથી મુમુક્ષુતા ઉત્પન્ન થાય એનું લક્ષણ આપ્યું, અને એ લક્ષણનું એક પરિણામ આપ્યું કે લક્ષણમાં પાછી સમજવામાં ભૂલ ન થાય, એક ઇફેક્ટ આપી કે આ ઇફેક્ટ જોજો, એ ઇફેક્ટ હશે તો પેલું કોઝ મળી ગયું છે એમ મન, પણ ઇફેક્ટ ન હોય તો હજુ કોઝ મળ્યું નથી। શું લક્ષણ આપ્યું? મુમુક્ષુતા ઉત્પન્ન થવા માટેમાં જીવમાં કયું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે પોતાના દોષ જોવામાં બહુધા જગતના જીવો પોતાના દોષ જોવા તરફ દ્રષ્ટિ જ કરતો નથી પછી પક્ષપાતતા અને અપક્ષપાતતા તો પછી આવે પણ પેલા જગતના જીવને અનાદિકાળથી સ્વદોષ દર્શનની કોઈ અભ્યાસ નથી કોઈ દ્રષ્ટિ પણ નથી પોતાના દોષ જોવા એવી કોઈ ઈચ્છા પણ હોતી નથી અને જરૂર પણ લાગતી નથી કારણ કે પોતે સર્વાંશે પરિપૂર્ણ છે હું જ જગતને ઉપદેશ આપી શકું એમ છું હું જ જગતને માર્ગદર્શન કરી શકું એમ છું હું જ દુનિયાને શિખામણ આપી શકું એમ છું આ જીવ પોતાને અતિ અતિ ડાયો માને છે હવે એને એ કેવી રીતે કહેવું કે તારે તારામાં ઘણા દોષ છે એ જોવાનું તું શરૂ કર બહુ કપરામાં કપરી જો કોઈ વાત હોય કઠિનમાં કઠિન જો વાત હોય કોઈ તો જીવને એ ભાન થવું કે મારે મારા દોષ જોવા અને એ જોવાની અંદર હવે એક બીજું વિશેષણ આપ્યું કે કેવી રીતે જોવા અપક્ષપાતપણે જોવા એક તો દોષ જોવા પહેલા પોતાના કે મારામાં કયા કયા દોષ છે એટલે વીસ દોહરાથી પરમાર્થ માર્ગની પાત્રતાનો પ્રારંભ પરમ કૃપાળુ દેવે કરાવ્યો
હે પ્રભુ હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાળ
આ પહેલામાં પહેલી પ્રાથમિક ભૂમિકા મુમુક્ષુતા જીવનમાં ઉત્પન્ન થવા માટે પેલા એનો સ્વીકાર કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા અનંત દોષ અને એનો પ્રારંભ આ પત્રમાં કહ્યો કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત છે કર્મ કેટલા આપણા એની પ્રકૃતિ કેટલી અને એક એક પ્રકૃતિ છે એ દોષ છે જ્યાં સુધી જીવ કર્મ સહિત છે ત્યાં સુધી એ જીવ દોષ સહિત છે તો કેટલા કર્મ કેટલી પ્રકૃતિઓ એની તો એ કર્મ છે ત્યાં સુધી દોષ છે હું તો દોષ અનંતનું એકવાર પોતે દોષનું એક ભાજન છે એ ભૂમિકાની અંદર આવે અને એ દોષ જોવાનું શરૂ કરે પોતાના દોષને ઓળખી અને દોષને ટાળવા પણ ટાળવાનું ક્યારે બની શકે કે ઓળખે ત્યારે જો આ દોષ છે એવું ઓળખાણ થવું જોઈએ ને દોષ જ નથી એ ગુણ છે તો શું થાય કોઈ ક્રોધ કરે અને પછી એને ગુણમાં ખપાવે કે હું સાચો છું એટલે મેં ક્રોધ કર્યો હવે એને ક્રોધને શેમાં ખપાવ્યો ગુણમાં હવે એ કેદી ટળે એનો દોષ કેદી ટળે હોય લોભ કસાય એ લોભને ગુણમાં ખપાવે કે હોય ભવિષ્યનો બધો વિચાર તો કરવો જોઈએ ને કંઈ એમ કંઈ બધું લૂંટાવી દેવાય છે એક નંબરનો મુંજી મઢિયો એક પૈસો છોડે નહીં ક્યાંય ચમડી તૂટે પણ દમડી ન તૂટે હાથ પેઢી સુધી ખાય તો ખૂટે નહીં તો એ મરે ત્યાં સુધી એ પૈસો કોઈ દી વાપરે નહીં પાછળથી જે થવું એ થાય છતાં એને જ્યારે એમ લાગે કે મારો આ દોષ છે આ લોભ કસાય એ મારો દોષ છે આવું લાગે જીવને એ ગણતરીની અંદર જ હોય અને એમાં પોતાને પાછો ડાયો માને દોષને ગુણના રૂપની અંદર જુએ છે આ જીવનો મોટામાં મોટો દોષ આ છે કે એનામાં રહેલા અનંત દોષને આ જીવ કયા રૂપે જુએ છે? ગુણ રૂપે. એની મૂલવણી કેવી રીતે કરે છે? ગુણ રૂપે કરે છે. એક એક વસ્તુમાં કોઈ એને કદાચ કે તમારી બાબતમાં આમ હતું તેમ હતું તો એને ખરાબ લાગે છે. એને એમ થાય કે ના, હું સાચો જ છું, હું જે કરું છું એ સાચું છે, હું જે વિચારું છું એ સાચું છે, હું જે માનું છું તે સાચું છે, અને હું પ્રકારનું જેવી પ્રકારનું વર્તન કરું છું એ જ પરફેક્ટ છે. જાણે પરમાત્માનો અવતાર જોઈ લો, સર્વગુણ સંપન્ન હોય ને એવી રીતે. હવે આ જીવ દોષને કેવી રીતે ઓળખી શકે? જે દોષને ગુણ રૂપની અંદર એનું અર્થઘટન થતું હોય ત્યાં દોષ ઓળખાય કેવી રીતે? મારો કઈ વાંક નથી, એ જ બધા એવા છે. જગત આખું ખરાબ છે, બાકી બધાનો દોષ છે. કોઈ મને સમજતું નથી, કોઈ મને ઓળખતું નથી, મારી વાતને કોઈ સમજી શકતું નથી. હવે આ બેવકૂફને શું કહેવું? ક્યારેય પોતાના દોષ જોવામાં એની દ્રષ્ટિ જ નથી આવતી. એનું પહેલું કારણ કે દોષને ભ્રાંતિ રૂપે ગુણ તરીકે જુએ છે. અને પછી કદાચ ક્યારેક દોષ તરીકે જુએ, આ ત્રીજી ભૂમિકામાં આવે કે ભાઈ આ દોષ છે, તારો ગુણ નથી. એવી કદાચ એને ખબર પડે તો પણ ત્યાં અપક્ષપાતપણું ન આવે, ત્યાં પાછો પક્ષપાત. એટલે કે હી વિલ જસ્ટિફાય હિઝ રોંગ્સ. જુઠ્ઠાણાને ન્યાયનો આધાર આપે કે એમ તો કરવું જ જોઈએ ને, નહીતર ચાલે નહીં. ષઠમ પ્રતિ સાઠ્યમ, જેવા સાથે તેવા. આ દુનિયામાં રહેવું હોય તો અનિતે વિના ચાલે નહીં. આ દુનિયામાં રહેવું હોય તો ભ્રષ્ટાચાર વિના ચાલે નહીં. આ દુનિયામાં રહેવું હોય તો જુઠાણા વિના ચાલે નહીં. આ દુનિયામાં રહેવું હોય તો માયા કર્યા વિના ચાલે નહીં, ખોટું કર્યા વિના ચાલે નહીં, ખોટું બોલ્યા વિના ચાલે નહીં. બધા જ અવગુણને એ કઈ રીતે ઘટાવે? પક્ષપાત રૂપે. જગતને નિમિત્ત બનાવે, અન્યને નિમિત્ત બનાવે, સંયોગોને નિમિત્ત બનાવે, સંબંધોને નિમિત્ત બનાવે. અને એનું તારણ શું કાઢે? કે પોતાના દોષ સાચા છે, પોતે જે કરી રહ્યો છે તે સત્ય છે, ભલે ખોટું હોય. ભાઈ ખોટું છે પણ એમાં ઝટકો નહીં, આ તો કરવું પડે. એટલે પોતાના દોષને એ જસ્ટિફાય કરે, એને ન્યાય આપે, એને સત્યનો રંગ ચડાવે. ખોટાને સાચાનો રંગ ચડાવે. જેમ વાળ ધોળા હોય પછી કલક ચડાવે, તો વાળ તો ધોળા જ છે, એમાં ગમે એટલું કરીએ તોય, પણ છતાં એને કર્યું શું? કલક ચડાવ્યો, એક ભ્રાંતિ ઊભી કરી, એક આત્મસંતોષ ઊભો કર્યો કે આપણા વાળ કાળા છે. બરોબર છે, હજી 10 વર્ષ સુધી વાંધો નથી. પણ કોણ કોને છેતરે છે ભાઈ? કોને તારે સમજાવું છું? કોને છેતરીશ? જે છે એ છે. એમ પોતાના દોષ જે છે એ દોષને સત્યનો રંગ ચડાવે, કલર. અપક્ષપાત પણ ન આવે, એટલે કે પોતાના દોષ હોવા છતાં એને દોષની રૂપે ન જુએ, પણ નિમિત્તના આધારે જુએ. અને જ્યારે નિમિત્તના આધારે દોષનું દર્શન કરે ત્યારે શું થાય? દોષ ગુણમાં પરિવર્તિત થાય, દોષને ગુણમાં પરિવર્તિત. હવે જે દોષને ગુણમાં પરિવર્તિત કરે એ દોષ ટાળવાનો પ્રયત્ન કરી શકે ખરો? એના દોષ ક્યારે ટળી શકે ખરા? દોષ ન ટળી શકે. દોષને આધાર મળે સિદ્ધાંતનો, દોષને આધાર મળે સિદ્ધાંતનો, જબરજસ્ત. આ તો જાણે કોઈ મેન ઓફ પ્રિન્સિપલ થઈ ગયો છે દોષ, પણ છતાં એને આધાર આપ્યો. વાઘા ચડાવે, નકલી મોરા ચડાવે, રંગ ચડાવે. આ જ્ઞાનીઓ કહે છે કે આ દોષ કોઈ દિવસ ટળે નહીં, એને તો અપક્ષપાતપણે જ જોવા જોઈએ. અપક્ષપાતપણે જોવા જોઈએ એટલે વસ્તુ જેવી છે તેમ, એમાં પોતાની છે એટલે કંઈ પક્ષપાતની દ્રષ્ટિ લાવવી નહીં. ભૂલ મારી હોય તો મારી છે, ભૂલ હોય તો ભૂલ જ છે, પછી મેં કરી હોય તો ભૂલ અને બીજાએ કરી હોય તો ભૂલ. અહીંયા તો આપણે સામાન્ય ઘરના વ્યવહારની અંદર જો નોકર કરે તો ભૂલ અને પોતે કરે તો ગુણ, જોજો, બીજા કરે તો ભૂલ અને પોતે કરે તો, પડોશી કરે તો ભૂલ, એવા એક એક દાખલા યાદ કરવાના આપણે. આપણા સગા સંબંધી બીજા ત્રીજા અનેક પ્રકારના આપણે જેની સાથેના સંબંધો હોય એમાં બધાના જેના જેના વ્યવહાર પ્રત્યે આપણને દોષ દેખાયો હોય તો એ જે કર્યું હોય ત્યારે ભૂલ, અને એને એ વાત આપણે કરી હોય તો ગુણ. સ્વાભાવિક આમ જ હોય, આમ જ કરાય. એટલે પોતાને સાચું ઠેરવવા માટેનો સદાય પ્રયત્ન. પોતાના દોષ હોવા છતાં પોતાની વાત, પોતાનો કક્કો ખરો ખરો ખૂટવો આપણે કહીએ ને કે એનો જ કક્કો લઈને મંડ્યો છે. આ દોષમાં અપક્ષપાતપણું નથી. જેવી દ્રષ્ટિ તારી બીજા પ્રત્યે છે, જગતના જીવો પ્રત્યે છે, એવી દ્રષ્ટિ તારા પ્રત્યે આવવી જોઈએ. જો બીજાનું કરેલું એમાં ભૂલ દેખાતી હોય, એમાં દોષ દેખાતો હોય, એમાં અવગુણ દેખાતા હોય, એમાં ક્ષતિ દેખાતી હોય, એમાં ઉણપ દેખાતી હોય, એવો જ વ્યવહાર મારાથી થાય તો એ પણ દોષયુક્ત વ્યવહાર જ છે. આવું જ્યારે ભાસે, આ તો મેં કર્યું એટલે વાત બદલાઈ જાય, પોતાથી થાય એટલે વાત બદલાઈ જાય, વસ્તુનું નુકસાન પોતાથી થાય તો જોયું વાત બદલાઈ ગઈ, અને બીજાથી થયું હોય તો પોતે ને પોતે હેલો જતો ને ઠેસ વાગે ને પડી જાય તો કઈ વાંધો નહીં, અને જરાક જો કંઈક બીજું નિમિત્ત બની ગયું તો મુશ્કેલીનો પાર નહીં, મહાભારત થઈ જાય. જ્ઞાનીઓ કહે છે અપક્ષપાતી બનો. આ જીવને પોતાના પ્રત્યે અપક્ષપાતી ક્યારે બની શકે? જીવ પોતાના દોષ પ્રત્યે અપક્ષપાતતા જે કીધું છે એ અપક્ષપાતી ક્યારે બની શકે? જ્યારે પોતાના આત્માનો એને સ્વીકાર હોય ત્યારે, કે હું જુદો છું આત્મા, આ બધા ગુણથી પરિપૂર્ણ અને અત્યારની જે દેહ પર્યાય છે, સંબંધના જગતમાં હું જીવી રહ્યો છું એ પર્યાય છે, વાસ્તવિક આ મારું સ્વરૂપ નથી, એટલે એ સ્વરૂપ છે તો દોષયુક્ત છે. મારું દેહધારીપણું છે એ દોષયુક્ત છે. જ્યારે જીવની સ્વરૂપનો જેટલો વિચાર, સ્વરૂપની જેટલી જાગૃતિ, તેટલા પ્રમાણમાં અપક્ષપાતપણું આવે, અને જેટલા પ્રમાણમાં દેહાધ્યાસ, જેટલા પ્રમાણમાં મમત્વ, જેટલા પ્રમાણમાં અવહંભાવ, અહમ બુદ્ધિ અને મમત્વ બુદ્ધિ, ત્યાં દોષનું અપક્ષપાતપણું મટી જાય. આપણા છોકરાઓએ કંઈ ભૂલ કરી હોય તો આપણે શું કરીએ? કંઈ પણ બહેનું હોય તો તરત જ એનો બચાવ, કેટલો બધો બચાવ કરી નાખીએ આપણને ખબર હોય તોય. તો ત્યાં કયું તત્વ કામ કરે છે? મમત્વ બુદ્ધિ કામ કરે છે, અને પોતામાં અહમ બુદ્ધિ કામ કરે છે. આ જીવનો અનાદિનો દોષ છે. જ્યારે એનામાં સ્વરૂપનું ચિંતન આવે, છ પદના પત્રમાં કહ્યું છે કે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ છ પદની દેશના કહી છે. આ સાયકોલોજી છે, માનસ શાસ્ત્ર છે, મનનું આ મનોયોગનું શાસ્ત્ર છે, કે જ્યાં અહમ બુદ્ધિ છે ત્યાં પક્ષપાતપણું છે, જ્યાં મમત્વ બુદ્ધિ છે ત્યાં પક્ષપાતપણું છે. આપણે ચાર છોકરા રમતા હોય અને ચારમાં એક આપણો હોય તો એની અંદર જે કંઈ વસ્તુ કહી હોય તેનું નિરીક્ષણ અને એનો કોઈ પણ બનાવ ઘટના બને તો આપણે અપક્ષપાત પણ એનું મૂલ્યાંકન કરીએ કે પક્ષપાત પણ કરીએ? ધમકાવવા હોય તો કોને ધમકાવીએ? ભલે બાકીના પાડોશના ત્રણ આવ્યા હોય ને, અને આપણા છોકરાને કોણ બગાડે છે? ઓલા આપણો છોકરો ઓલા ત્રણને બગાડે છે એની વાત નહીં હો, એ તો ઓલાની માં કહેશે પાછી. જીવનની અંદર આ બધા સિદ્ધાંતો જ્ઞાનીઓએ એક અપક્ષપાત દ્રષ્ટિ આપી છે. અપક્ષપાત હતા, અહીંયા બીજાની જવાબ નથી કરી, કેમ કે હવે જગતનો ને સંબંધ આ જ્ઞાનીઓને કંઈ, આ સંસારના વ્યવહાર પ્રપંચ સાથે જ્ઞાનીઓને કોઈ સંબંધ નથી. એવું તો વૈના જ કરતું, એનું નામ જ સંસાર. પણ જેને પરમાર્થના માર્ગની અંદર પ્રગતિ કરવી છે એને માટે કહે છે કે મુમુક્ષુતાનું લક્ષણ શું, ઉત્પન્ન કેવી રીતે થાય, મુમુક્ષુતા ક્યારે આવે જીવની અંદર, જ્યારે આ દ્રષ્ટિ પોતામાં કેળવાય. કઈ દ્રષ્ટિ? કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતપણું આવે ત્યારે. દોષ છે એમ તો કબૂલ કરવું પડે ને, એને માટે થઈને દોષ જોવામાં અપક્ષપાતપણું લાવવા માટે દોષ છે એમ તો માનવું પડે ને, અને એમાં અપક્ષપાતપણું, તો પરિણામ શું થાય? તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. જો આ દ્રષ્ટિકોણ આવે, જો મુમુક્ષુતા જીવમાં આવે, એનો અર્થ શું થયો કે જો મુમુક્ષુતા જીવમાં આવે તો સ્વચ્છંદનો નાશ થાય. સીધું ગણિતે કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. જો પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા થાય તો મુમુક્ષુતા ઉત્પન્ન થાય, અને મુમુક્ષુતા ઉત્પન્ન થાય તો સ્વચ્છંદનો નાશ થાય.
રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ.
આત્મસિદ્ધિની ગાથામાં પરમ કૃપાળુ દેવે આ એક સિદ્ધાંત મૂકી દીધો કે રોકે જીવ સ્વચ્છંદ તો, જો સ્વચ્છંદ એનો રોકાઈ જાય તો અવશ્ય મોક્ષ પામે. કોનો સ્વચ્છંદ રોકાય? જે મુમુક્ષુ છે તેનો, અને મુમુક્ષુ છે તો મોક્ષને પામે જ, કારણ કે મુમુક્ષુ મોક્ષને વિશે યત્ન કરનારો છે. આપણે વ્યાખ્યા યાદ કરવાની કે મુમુક્ષુ છે એ મોક્ષનો માત્ર અભિલાષી નથી, મોક્ષનો પુરુષાર્થી છે. જગતના જીવો માત્ર અભિલાષી એટલે બસ એટલું જ, આપણે મોક્ષના અભિલાષી છે, મોક્ષના અભિલાષીની સાથે મોક્ષના પુરુષાર્થી બનવાનું છે, એટલે તે અવશ્ય મોક્ષને પામે છે. સ્વચ્છંદનો નાશ ક્યારે થાય? તો સ્વચ્છંદનો નાશ હોય છે, શબ્દ શું લખ્યો છે? નાશ શબ્દ લખ્યો છે. આ નાશ શબ્દ આ જ પત્રમાં આવે છે. આત્મસિદ્ધિમાં તો રોકે શબ્દ છે, પણ જો સાચી મુમુક્ષુતા હોય તો એમાં એના સ્વચ્છંદનો નાશ બતાવ્યો છે. અને જીવને રોકનારા બે મોટા કારણો કૃપાળુ દેવે કહ્યા છે, મોટા બંધન કીધા છે, એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ. સ્વચ્છંદ અને પ્રતિબંધ એટલે જીનેશ્વરના મૂળ માર્ગની અંદર કહ્યું,
ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે.
સ્વચ્છંદ અને પ્રતિબંધ બે ટાળવા. પ્રતિબંધ આ જગતના બધા પ્રતિબંધ, સંબંધોના પ્રતિબંધ, સંયોગના પ્રતિબંધ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એના જુદા જુદા સ્વરૂપ બતાવ્યા છે, પણ બીજાને કારણે લોક પ્રતિબંધ આ બધા પ્રતિબંધ છે. અને સ્વચ્છંદ પોતાનો છે, પ્રતિબંધ બહારનો છે. સ્વચ્છંદ આંતરિક છે, પ્રતિબંધ બાહ્ય છે. તો અહીંયા કહ્યું છે કે એમને સ્વચ્છંદ ટાળવો જોઈએ પહેરાવેલા જીવને, પ્રતિબંધ તો ટળી જાય. એ પત્રમાં જ કૃપાળુદેવે લખ્યું છે કે સ્વચ્છંદ જેનો ટળ્યો છે એને પ્રતિબંધ તો ટળી જવાનો છે. પ્રતિબંધની ઝાઝી ચિંતા ન કરવી, સ્વચ્છંદ ટળે તો પ્રતિબંધ તો ટળી જાય. પણ પ્રતિબંધ ટળી જાય, આખા જગતનો સર્વસંગ પરિત્યાગી થાય ને, સ્વચ્છંદ ઉભો હોય તો શું થાય? અને સ્વચ્છંદ ન ટળ્યો, કારણ કે જ્યાં સુધી પોતાના દોષ જોવામાં અપક્ષપાત બુદ્ધિ ન આવે ત્યાં સુધી તે સ્વચ્છંદ ટળે નહીં. જો બાહુબલીજીના મનની અંદર એ ભાવ આવે કે મારે મારા નાના ભાઈઓને નમસ્કાર કરવા નહીં, હવે આ એક દોષ બુદ્ધિ છે, પણ આ દોષ બુદ્ધિ એમને ધ્યાનમાં આવતી, એને એમ થાય હું મોટો છું, એ નાના છે, હિસાબ ચોખ્ખો છે, આમ જ હોય, વ્યવહારનું સ્વરૂપ આ જ છે, હવે માત્ર એટલું છે કે એને દીક્ષા પહેલા લીધી છે એટલે બીજો વ્યવહારનો નિયમ છે. તો એ વ્યવહારના નિયમનો સામે શું ઉપાય છે? તો ઉપાય છે એનાથી વધારે જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે પછી એ મને નમસ્કાર કરે, મારે એને ન કરવા. વાત પૂરી થઈ ગઈ. અને ઇક્વલ આ જે ગણિત છે એ ગણિત બરોબર મેળ બેસી ગયું એટલે એમાં એ કંઈ ખોટા હતા? જો વ્યવહારની દ્રષ્ટિએ તર્કની રીતે આજના જે કંઈ વર્તમાન સોશિયોલોજીસ્ટ છે અને સાયકોલોજીસ્ટ એને કયો તેમ કે બાહુબળી જેવો સાચો પુરુષ જગતમાં કોઈ નહીં. પણ ઋષભદેવજીને થયું કે આ વાત ખોટી છે, આ લક્ષણ મુમુક્ષુતાનું નથી એટલે આની મોક્ષ ગતિ થશે નહીં. એટલે બ્રાહ્મી સુંદરીને કહે છે કે તમારા ભાઈને સમજાવો કે આ ગણિત ખોટું છે, આ ગણિત ખોટું છે. અને એને સમજાઈ ગયું તો કેવળ જ્ઞાન થઈ ગયું. એટલા બધા જૈન દર્શન અદ્ભુત દર્શન છે. ખૂબ વિચારવાનો, ખૂબ વિચારવાનો, ચિંતન કરવાનો, વસ્તુના સ્વભાવને સમજવાનો, વસ્તુના સ્વરૂપને સમજવાનો. પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, એથી જ મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી પોતાના દોષ જોવામાં અપક્ષપાત બુદ્ધિ નથી, નિમિત્તના આધાર ઉપર પોતાના દોષને યથાયોગ્ય ઠરાવવા, ન્યાયિક ઠરાવવા, સિદ્ધાંતના વાઘા પહેરાવવાના, ન્યાયના આધાર આપવાના, આ બધી પ્રવૃત્તિમાંથી જીવે બહાર આવવું જોઈએ. આ બધા આડંબર છે, દંભ છે, દેખાવ છે, બીજા શબ્દમાં જ્ઞાનીની ભાષામાં કહીએ તો આત્મવંચના છે. અને આત્મવંચના જેવું કોઈ પાપ નથી. જૈન યોગમાં આનંદગંજી મહારાજે પણ બહુ સરસ આને માટેની વાત મૂકી છે, કૃપાળુ દેવે પણ એક પત્રમાં મૂક્યું છે. આત્મવંચના જાતને છેતરવાનો ધંધો છે. આ જગતને છેતરી શકાશે અને દુનિયાના સામ્રાજ્યના સ્વામી થવાશે, પણ પોતાની જાતને છેતરીને એ જીવ ક્યાંય કોઈ સિદ્ધિ પ્રાપ્ત નહીં કરી શકે, આત્મિક સિદ્ધિ. એટલે અહીંયા કહે છે તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. જો આવી મુમુક્ષુતા જીવમાં આવે તો જીવના સ્વચ્છંદનો નાશ થાય છે. હવે જેટલા પ્રમાણમાં આવે તેટલા પ્રમાણમાં થાય એટલે કહે છે સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય. જીવમાં બોધબીજ યોગ્ય ભૂમિકા ક્યારે થાય, કેટલી થાય? તો કે જેટલા પ્રમાણમાં તેનો સ્વચ્છંદ થોડો અથવા વધારે, સ્વચ્છંદ થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે. હાનિ પામ્યો છે એટલે જ્યાં એનો ઓછો થયો છે, એનું ઘટવું થયું છે સ્વચ્છંદનું થોડું અથવા વધુ, તેટલા પ્રમાણમાં એને બોધબીજ યોગ્ય ભૂમિકા થાય. અને બોધબીજ યોગ્ય ભૂમિકા ન હોય તો એ જીવને બોધ કોઈ દી બોધિમાં પરિણમે નહીં. બોધ મળે પણ બોધિ ન મળે, બોધિ ન થાય. કારણ કે જોગાનું જોગ, આ જે સમ્યક દર્શન થવામાં જે મુખ્ય કારણ છે એ જોગાનું જોગ. જોગાનું જોગમાં પોતાની યોગ્યતા અને સામે જોગ. હવે યોગ્યતા ન હોય અને જોગ મળ્યો તોય વિફળ, અને જોગ મળે અને યોગ્યતા ન હોય તોય વિફળ. પણ બીજો સિદ્ધાંત છે કે જેને યોગ્યતા હોય અને જોગ મળે, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધનો એક સિદ્ધાંત છે કે જે જીવને યોગ્યતા હોય એને યોગ્ય જોગ મળે, યોગ્યતા હોય એને જોગ મળે, પણ જોગ મળે એને યોગ્યતા થાય ન પણ થાય. અહીંયા ભજના શબ્દ મૂક્યો છે, ભજના ન પણ થાય, કારણ કે જીવને હજુ એ દ્રષ્ટિ આવી નથી. તો જ્ઞાનીની સામે વિમુખ રહે, પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. એટલે કોઈ એમ કે સદગુરુ મળી ગયા તોય, હા તોય. સમજવાની આખી મહત્વની વાત એ છે કે માત્ર સદગુરુનું મળવા એનાથી કામ નથી થતું. આજે જે ભ્રાંતિ છે ને જે એ આ છે, બસ ગુરુ મળી ગયા અમને, શું ધૂળ ગુરુ મળી ગયા, આવા તો હજાર વાર મળી ગયા છે. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે એવી સજીવન મૂર્તિનો આ જીવને પૂર્વે ઘણી વાર યોગ થયો છે પરંતુ ઓળખાણ થયું નથી. દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર પ્રાપ્ત કર્યો છે પરંતુ સફળ પણ થયું નહીં. સફળપણું ત્યારે જ થાય કે જે મનુષ્ય દેહમાં આ જીવે જ્ઞાની પુરુષને ઓળખા, આ ઓળખાણ જ નથી થતું. હવે મળ્યા કે નહીં, યોગ થયો કે નહીં થયો, ઓળખાણ ન થવાનું કારણ પેલાની યોગ્યતા કે આની યોગ્યતા, ઓળખનારની યોગ્યતા કે જેને ઓળખવું છે એની યોગ્યતા. તો ઓલાની યોગ્યતા કઈ ઓછી હતી જ નહીં, એ તો તીર્થંકર સ્વરૂપ જ હતા. સ્યાદવાદથી બહુ સમજવા જેવું છે. એટલે પ્રત્યક્ષ સદગુરુ શબ્દ મૂક્યો છે આત્મસિદ્ધિની અંદર, કે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. કે સાહેબ સદગુરુ હતા તો એ વિમુખ થઈ ગયો, તો ઘટતો થયો. ખૂબ વિચારવું પડે, ખૂબ વિચારવું પડે. અને કૃપાળુ દેવે આ બધી વાતો એવી સરસ રીતે ગૂંથણી કરીને મૂકી દીધી છે કે જે વિચાર કરે તો નહીં પકડાય નહીં, આ વાત પકડાય. અને એકાંગી દ્રષ્ટિકોણ આવે એ સિવાય કંઈ થાય નહીં. એટલે એ કહ્યું છે કે સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. બોધબીજ યોગ્ય ભૂમિકા ન હોય તો આ જીવને બોધ પરિણામી થતો નથી. આ વાત આત્મસિદ્ધિની 108મી ગાથામાં મૂકી છે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીર્તને વર્તે અંતર શોધ. એ જીવ પેલા જિજ્ઞાસુ હોય, મુમુક્ષુ હોય, સ્વચ્છંદ એનો નાશ થયો હોય અથવા થોડી અથવા ઘણી હાનિ પામ્યો હોય, એવા જીવને સદગુરુનો બોધ થાય તો બોધ બીજ યોગ્ય ભૂમિકા હોવાને કારણે એને સંકિત થાય, તો પામે સંકિતને. કયા જીવ? તે જિજ્ઞાસુ જીવ, બીજો કોઈ જીવ નહીં. જિજ્ઞાસુ કહેને કેવું એ આગલી ગાથામાં છે. પણ સમજવાનું છે કે જીવને હંમેશા પ્રયત્ન કરવાનો પોતાની યોગ્યતા વધારવાની, અને પોતાની યોગ્યતા વધારવા માટેનો આ પત્ર છે કે જીવમાં મુમુક્ષુતા ઉત્પન્ન કરવા માટે પોતાના દોષ જોવામાં અપક્ષપાતપણું કેળવવું. જ્યારે ને ત્યારે પોતાના દોષનું નિરીક્ષણ કરવું, પોતાના દોષનું અવલોકન કરવું, પોતાના દોષનું પરીક્ષણ કરવું, અને પરીક્ષણ કરતી વખતે અપક્ષપાતપણે કરવું. જરાય પોતાની ફેવર પોતાએ કરવી નહીં. આપણે કેમ ફેવર કરે ઓળખીતા હોય તો? હવે આપણે આપણા ઓળખીતા તો ખરા કે નહીં? જે બોલો કે ઓળખીતા હોય તો બે માર્ક વધુ મૂકી દે, પણ હવે પોતે જ પોતાનું કરે તો શું કરે? તો એના જેવો ઓળખીતો ક્યાં બીજો ગોતવા જવો? ત્યારે પોતે પોતાનું જ્યારે પરીક્ષણ કરે છે, પોતે પોતાને માર્ક દેવા બેઠો છે, ત્યારે એનામાં કઈ દ્રષ્ટિ છે? જાતે ન્યાય કરવાનો છે, જાતે પરીક્ષણ કરવાનું છે, જાતે મૂલ્યાંકન કરવાનું છે. આ કપરામાં કપરી સ્થિતિ દુનિયામાં હોય તો આ છે. જગતની અંદરનો કંઈ ન્યાય કરવો હોય તો આના જેવો કાજી ક્યાંય નથી. બીજે લાવો ને, ગમે એના ફેંસલા આપી દે, પણ પોતાનો ફેંસલો અપક્ષપાતપણે આપતો, તટસ્થ બુદ્ધિ આપ, અપક્ષપાત બુદ્ધિ આપ. જ્ઞાની કે છે જીવને માટે આ કઠિનમાં કઠિન પરિસ્થિતિ છે. જ્ઞાની કે છે ત્યાં સુધી મુમુક્ષુતા આવશે નહીં, સ્વચ્છંદ હાનિ પામશે નહીં. અને સ્વચ્છંદ થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં જીવને તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય. એટલી બધી વસ્તુને આ પત્ર છે, સિદ્ધાંતનો પત્ર છે. એટલે જરા સમજવાનું કે જીવને બોધ બીજ યોગ્ય ભૂમિકા કેટલા પ્રમાણમાં અને ક્યારે થાય. તો જેટલા પ્રમાણમાં સ્વચ્છંદ એનો હાનિ પામ્યો છે તેટલા પ્રમાણમાં. આ સ્વચ્છંદ ક્યારે હાનિ પામે? તો જેટલા પ્રમાણમાં એ જીવ પોતાના દોષ જોવામાં અપક્ષપાતપણું કેળવે તેટલા પ્રમાણ. તો વાત ક્યાં આવીને ઊભી રહી? જીવે પોતાના દોષને ઓળખવા અને ઓળખીને ટાળવા. અનાદિકાળથી આ જીવ દોષયુક્ત છે અને પોતાના દોષ તરફ એની દ્રષ્ટિ નથી, એને દોષ જોવાનો કોઈ અભ્યાસ નથી, અને એને કારણે એને પોતે પોતાને માર્ગ મળ્યો નથી. પ્રારંભ અહીંથી થયો, હું તો દોષ અનંતનો, ધીસ ઇઝ ધ બિગિનિંગ, ભાજન છું કરુણા. એની શ્રેષ્ઠ કક્ષા મૂકી છે.
અધમાધમ અધિકો પતે સકળ જગતમાં હું એ નિશ્ચય આમ્યામીના સાધન કરશે શું પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પાય દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય.
વીસ દોરાનું સમાપનની અંદર કૃપાળુ દેવી એટલી કૃપા કરે છે કે ભાઈ તારા દોષ જ જોયા નથી, કયા ઉપાયથી તરાશે. જ્યાં સુધી મેં મારા દોષ તરફ દ્રષ્ટિ ગઈ નથી, કયા ઉપાયથી તરાશે. જગતમાં ઉપાય ઘણા છે તરવાના, અનંત મહાપુરુષો થઈ ગયા છે, બધાએ કરુણા કરીને માર્ગ ઘણા બતાવ્યા છે, ઘણા રસ્તા બતાવ્યા છે, ઘણી ઘણી પ્રકારની ક્રિયાઓ બતાવી છે, વ્યવહાર બતાવ્યો છે, સાધના બતાવી છે, આરાધના બતાવી છે, ઉપાસના બતાવી છે, જુદી જુદી પ્રકારના યોગ બતાવ્યા છે. પણ જીવ સ્વયં દોષિત છે એનું શું? જીવ સ્વયં દોષિત છે એનું શું? કેવી રીતે તરશે, કયા ઉપાયથી તરશે, અને એને નિશ્ચય શું લાવવાનો છે કે આખા જગતમાં અધમાધમ હું છું. હવે ત્યાં એમ વિચાર કરવાનો છે, ઓલા કરતા હું હારો છું, ઓલા કરતા હું હારો છું. આવી વાત હોય કોઈ દી? આ શ્રીમદ રાજચંદ્રજી આવી વાત મૂકી, અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું, આખા જગતમાં હું જ અધમાધમ અધિક પતિત છું. આવી વાત કરવાની ભાઈ કઈ અપેક્ષા એ વાત કરવાની છે? અધમાધમ અધિકો પતિત કઈ અપેક્ષા એ કરવાની છે? કે દુનિયાનું તારે શું કામ છે? બધા એની અંદર કદાચ તારા કરતા જે કંઈ દોષનું પ્રમાણ જે દેખીતું વધતું હોય પણ હું સંસારમાં રખડે છે, તું રખડસ કે નહીં? તો હું સંસારની અંદર પરિભ્રમણ કરું છું, પ્રભુ તને ઓળખા પછી, તને પાયમાં પછી, તારા માર્ગને જાણ્યા પછી જો આ મારી ટળે નહીં આ દોષની વૃત્તિ, તો મારે દુનિયાનું શું કામ છે? જેને મોક્ષે નથી જવું એને તો દોષમાં આનંદ છે, પણ મુમુક્ષુ માટે આ ભૂમિકા જરૂરી છે કે અધમાધમ અધિકો પતિત. ભાઈ હું તો સૌથી વધારે પતિત છું, શું કામ? કઈ અપેક્ષા એ? કે મને તો મોક્ષનો માર્ગ મળ્યો, મોક્ષનો દાતા મળ્યો, મોક્ષની સમજ મળી, અને હું આ બોધબીજ યોગ્ય ભૂમિકા મારી થતી નથી, તો સૌથી વધારે આ દુનિયામાં કમનસીબ કોણ, દુર્ભાગ્યશાળી કોણ? તો બીજાની અપેક્ષા એ કહેવાનું છે કે ના, બીજા કરતા હું હારો છું. અરે એ સંસાર રખડે છે, એને છૂટવું જ નથી. પણ જેને છૂટવું છે, જે મુમુક્ષુ છે, જેને મૂંઝવણ છે, જેને મોક્ષ માટેની ઈચ્છા છે, એને તો એમ જ કહેવું પડે કે આ બધાએ કરતા સૌથી કમભાગી હું છું. જો મારા દોષ વયા જાય તો મારો સ્વચન ટળે, અને જો મારો સ્વચન ટળે તો મારો મોક્ષ થાય. તો મારો મોક્ષ થવામાં જવાબદાર કોણ? પોતે કે બીજા? માટે કે છે કે અધિકો અધિક અધમાધમ કોણ? મારા દોષ ન જતા હોય તેને માટે જવાબદાર હું જ. માટે અધમાધમ કહ્યો છે અપેક્ષાએ, અધમાધમ અધિકો પતિત. અધમ એ છે કે નીચ કામ કર્યા કરે જગતની અંદર, નિકૃષ્ટ કામ કરે અધમ. અને અધમાધમ એટલે નિકૃષ્ટ છે એમ જાણતા હોવા છતાં એને છોડે નહીં, એ જે વૃત્તિ છે એને અધમાધમ કહેવાય. એક તો પાપ કરતો હોય, પણ પાપ કરતા છતાં, પાપને જાણતા છતાં પાપથી મુક્ત ન થાય અને એની અંદર જ પોતાનું સાર્થક્ય માનતો હોય, એ અધમાધમ છે. અધમ કામ કરતા પણ જે કદાય કદી અટકતો નથી, જાણીને, સમજીને, વિચારીને, જગતના મોહવશ, પ્રમાદવશ આ કરતો હોય. એટલે અહીંયા અધમાધમ શબ્દ મૂક્યો છે કે ભાઈ જગતમાં હું જ અધમાધમ છું. શું કામ? કે પ્રભુ તારો માર્ગ હું જાણું છું, મારે મુક્ત થવું છે. એટલે અહીંયા કહ્યું છે તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે, જો સ્વચ્છંદ આ દબાય, ક્યારે દબાય? પોતાના દોષ જોવામાં અપક્ષપાતપણું આવે ત્યાં સ્વચ્છંદ દબાવવાની શરૂઆત થઈ જાય. ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. એટલો બધો માર્ગનો ક્રમ આ પત્રમાં કૃપાળુ દેવ આપે છે કે સ્વચ્છંદ દબાયો હોય પછી પણ માર્ગને રોકે એવા ત્રણ કારણો છે. ઇતિશ્રી નથી કર્યો, મુમુક્ષુતાથી ઇતિશ્રી નથી કરી. એટલે એણે કહ્યું છે કે અમારે તો મુમુક્ષુતાની જ વાત કરવી છે, તીવ્રની વાત કરવી નથી. તો મુમુક્ષુતા અને તીવ્ર મુમુક્ષુતામાં વચમાં કઈ અવસ્થા આવી છે એ બતાવવું છે કે સ્વચ્છંદ પ્રાયે દબાયો છે, સ્વચ્છંદ દબાઈ ગયો છે, પછી માર્ગને રોકનારા ત્રણ કારણો છે. આ ત્રણેય કારણો આ જે સાધનાના ક્રમમાંથી પસાર થયેલો હોય ને અનુભવી, એ જ પુરુષ જણાવી શકે કે તમે આટલે જશો પછી પણ મુશ્કેલીવાળા આટલા ત્રણ પગથિયા છે. ભૂમિઓ કોને કહેવાય, માર્ગદર્શક કોને કહેવાય કે એકો એક માર્ગની આમ જશો પછી આમ થશે, પછી આમ થશે, અને અહીંયા ગયા પછી એક અહીંયા આ ભયસ્થાન આવશે, અહીંયા ગયા પછી બીજું ભયસ્થાન આ પ્રકારનું આવવાની સંભાવના છે, ત્રીજું આ પ્રકારની આવવાની સંભાવના છે. આ સમયે બરોબર ધ્યાન રાખવાનું છે. એટલે આવે સુધી પહોંચ્યા પછી સ્વચ્છંદ દબાયો હોય તો પણ માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો છે. સ્પષ્ટ સ્પેસિફિક વાત કે ત્રણ કારણો છે કે જે કારણ વિદ્યમાન હોય ત્યાં સુધી માર્ગની પ્રાપ્તિ થાય નહીં. આ ત્રણ કારણો: આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. આ ત્રણ કારણ: આ લોકની અલ્પ પણ સુખેચ્છા, આ લોકની અલ્પ પણ સુખેચ્છા. એક. બીજું, પરમ દૈન્યતાની ઓછાઈ, પરમ દૈન્યપણાની ઓછાઈ, ઓછાપણું, અને પદાર્થનો અનિર્ણય. એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું. આ ત્રણેય કારણો કેમ ટળે એ પછી જોઈશું. તે પહેલા તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. જો માર્ગની અંદર મુમુક્ષુ જીવને એટલો પથ પ્રદર્શક આ પત્ર છે, એટલે પરમ કૃપાળુ દેવ કહે છે કે ત્રણેય કીધાને ત્રણેયને ટાળવાની સીધી વાત ન કરી, પહેલા ત્રણેયનું સ્વરૂપ સમજી લઈએ. એટલે કહ્યું આ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું. આ ત્રણેય કારણો કેમ ટળે સાહેબ કહી દો ને? તો કે ના, પહેલા એ કારણોને અમે અધિકતાથી કહીએ છીએ. આ કારણોને સમજી લેવા જોઈએ કે મુમુક્ષુતા ઉત્પન્ન થયા પછી પણ, સ્વચ્છંદ પ્રાયે દબાયો હોય ત્યારે પણ માર્ગની પ્રાપ્તિને રોકનારા પરિબળો જે છે તે કેટલા છે, કેવી પ્રકારના છે, તેનું સ્વરૂપ શું છે. તો ત્રણ: આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યની આછાઈ અને પદાર્થનો અનિર્ણય. મુમુક્ષુએ તો આ બધા પાઠો બરાબર કંઠસ્થ કરવા પડે, કારણ કે જે માર્ગે આપણને જવું છે એ માર્ગનો સંપૂર્ણ નકશો આ પુરુષે આપણને આપ્યો છે. અને ક્યાં ક્યાં પિટફોલ્સ આવશે, તકલીફ ક્યાં આવશે, મુશ્કેલી ક્યાં આવશે, ભ્રાંતિ ક્યાં હશે, અને આ બધી સ્થૂળ ભ્રાંતિઓ નથી, આ બધી અંતરંગની છે, સ્થૂળ નથી, સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ છે એ અંતરંગની છે. એ અંતરંગની ભ્રાંતિઓને અહીંયા એનું સ્વરૂપ સમજાયું છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલા હોય છે. એટલે મુમુક્ષુતા આવી ગઈ અને તીવ્ર મુમુક્ષુતા આવી નથી. તીવ્ર મુમુક્ષુતા એટલે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તન કરવું. તે એ સ્થિતિ જ્યાં સુધી થઈ નથી, કાં તો અનન્ય પ્રેમ ઓછો છે, કાં તો ક્ષણે ક્ષણે પ્રવર્તન થતું નથી, પીરોડિકલી થાય છે, સમયાંતરે ક્ષણે ક્ષણે નથી થતું. તો એ પહેલા તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ પહેલા હોય છે, તે હોવાના કારણો આ લોકની અલ્પ પણ સુખેચ્છા ક્યાંક ક્યાંક હજી એને આ લોકની અંદર સુખ દેખાય. આખો સંસાર ત્રિવિધ તાપથી બળતો છે, સળગતો છે એમ જ્ઞાનીઓ કહ્યું છે, એકાંત દુઃખથી ભરેલો છે, છતાંય આ જીવને અંદર ભાસ થાય કે હજી આમાં ક્યાંક મીઠાશ છે, આમાં ક્યાંક સુખ છે, આનું હજી કંઈક તત્વ એવું છે. મજા આવે સંસારમાં જીવને, મજા આવે. આ વિકલ્પ ચાલુ જ રહીએ. વિકલ્પ શું રહીએ કે સંસારમાં દુઃખ છે એ તો મને પ્રતિકૂળતાનો દુઃખ છે, બાકી અનુકૂળતા હોય તો કંઈ સંસાર કંઈ બહુ વાંધો આવે એવું. અલ્પ સુખની પણ ઈચ્છા, આવું થોડું સુખ, પ્રતિકૂળતા મટી જાય, અનુકૂળતા આવી જાય, સ્થિતિ બદલાઈ જાય, ક્ષેત્ર બદલાઈ જાય, નામ બદલાઈ જાય, ગોત્ર બદલાઈ જાય, જલસો આવી જાય, તો જીવને અનેક પ્રકારના વિકલ્પ સંસારી અવસ્થાની અંદરનું સુખ એને ત્યાં દેખાય, કોઈ પણ પ્રકારની. ઓહો, ચક્રવર્તી હોઈએ તો, વિદ્યાધર હોઈએ તો, એ ઉડતા ઉડતા જઈએ, કોઈ પ્લેનની ટિકિટ લેવી પડે નહીં, આવી પ્રકારની લબ્ધિ સિદ્ધિ હોય તો, આમ ફૂંક મારીને જોઈએ એટલા પકવાન બની જતા હોય તો સંસારમાં શું દુઃખ છે. અલ્પ પણ સુખ, આવી પ્રકારની ભ્રાંતિ, સંસાર આખો દુઃખથી બળતો છે જ્ઞાની કે છે, અસાતાથી ભરપૂર છે. કૃપાળુદેવ તો લખે છે કે ક્યારેક ક્યારેક એમાં સાતાનો અનુભવ થાય ત્યારે પણ અંતરદાહ બળે જ છે, બળતો જ હોય છે, પણ આ જીવના ખ્યાલમાં નથી આવતું, કારણ કે તીવ્ર મુમુક્ષુતા નથી. એટલે તીવ્ર મુમુક્ષુતાના સમયમાં, જ્યારે મંદતાના સમયમાં છે, ત્યારે ક્યારેક એને ક્યારેક ક્યારેક ક્વચિત ક્વચિત સંસારનો સુખ, સંસારના સંયોગો, સંસારનો સંબંધ એ એને અનુકૂળ લાગે છે, એમાં મોહબુદ્ધિ થાય છે, એમાં પ્રીતિભાવ જાગે છે, એમાં રુચિ જાગે છે, એમાં રતિભાવ જાગે છે. એટલે કે છે તે હોવાના કારણો, કયા કારણથી આ થાય છે, તે હોવાના કારણો, નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી, અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી, અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે, અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. આ પેલું કારણ, જીવની યોગ્યતા રોકાઈ જાય છે. કયા જીવની? મુમુક્ષુ જીવની. મુમુક્ષુતા છે, સ્વચ્છંદ દબાયો છે, તીવ્ર મુમુક્ષા હજુ પ્રગટી નથી, ત્યાર પહેલા એની માર્ગ પ્રાપ્તિને રોકનારા કારણોમાં એની યોગ્યતા રોકાઈ જાય છે, અને એની યોગ્યતા રોકાઈ જવામાં બે ત્રણ કારણો જે કૃપાળુદેવ કહે છે, એક તો નિશંકપણે આ સત છે, આત્માની જે અવસ્થા છે એના માટે એને નિશંકપણું આવ્યું નથી, સત છે, પરમાનંદ રૂપ જ છે એમ નિશ્ચય નથી. એને એમ થાય કે આત્માની અંદર જઈને ક્યાંક રહી રહી જશો, ક્યાંક આ તો બધું ચૂકી જશો, આ સંસારના બધા સુખ છે એ તો વહ્યા જશે, તો બાવાના બે બગડે, બસ આ વાંધો બે બગડે, ઓલામાં કદાચ મળે ને નહીં મળે. નિશંકપણું નથી કે એ સંપૂર્ણ નિરાબાદ અવ્યાબાદ અનંત સુખ છે, આનંદ છે, આવું એને નિશંકપણું આવ્યું નથી, એ પરમાનંદ રૂપ જ છે, આવું એનો નિશ્ચય એનો થયો નથી, અથવા મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. અનુભવ મજા આવે ને મુમુક્ષુતામાં? મજા આવે કે નહીં? શું આ આપણું રોકાવાના કારણો છે. કેટલી મજા આવે, બધા લોકો કે આ ધાર્મિક છે, જ્યાં જઈએ આમ કરે, વાહ બહુ સરસ, બહુ આગળ વધેલા, તમારી તો વાત જ જુદી. કેવી મજા, અંદરથી મીઠાશ કેવી વેદાય. આપણે જાણતા હોય મહિલા ગુણ, મહાદેવજી જાણે કે હજુ આ જીવ કેટલી કેટલી પ્રકારની આસક્તિમાં, વિષયોમાં, કષાયમાં કેટલી કેટલી રોકાયો છે, પુરુષાર્થ કરી શકતો નથી, કાળબળ પ્રતિબળ થાય છે, જોઈ એવો જોગ મેળ્યો નથી, અંદરની તીવ્રતા પ્રમાણે કંઈ કામ થતું નથી, છતાં બહારના લોકો શું કહે. અને એમાં એને કેટલો આનંદ, એમાં એને માન મળે, એમાં એને સન્માન મળે, એમાં એનો સત્કાર થાય, એમાં એની પૂજા થાય, અને એમાં જો હાર ચડાવાય, અને એમાં જો એના પગલા થાય, અને એમાં હો હો રૂપિયા મૂકે, તો શું થાય પછી? વાંદરાએ દારૂ પીધા જેવું થાય, બીજું કંઈ થાય ખરું? મુમુક્ષુતામાં આનંદ, વરઘોડા નીકળે, ફોટા પડાવાય, એના ભાષણો છપાય, અને એમાં એના ફોટા છપાય, ચારે બાજુ કેવી મજા આવી જાય. સતત પોતાનું એ જે કાંઈ અત્યારનું પર્યાય સ્વરૂપ છે એ જ જોવા મળે, અને એનો જ આનંદ જોવા મળે. મુમુક્ષુતાનો આનંદ. બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે, અને તેને લીધે બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. એને બાહ્ય સાતા કેને કારણે મળી? મુમુક્ષુતાના કારણે. બાહ્ય સાતા કેને કારણે મળી? મુમુક્ષુતા. અને તેને લીધે શબ્દ છો, તેને લીધે મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. બાહ્ય સાતાના કારણો, જ્યાં જાઓ ત્યાં વ્યવસ્થા થઈ જાય, લોકો આપણી સેવા કરે, અહોભાવથી જુએ, તો એ તો પ્રિય મજા આવી જાય પછી. એટલે એની મીઠાશનું વેદન શરૂ થઈ ગયું. જેવું એનું મીઠાશનું વેદન શરૂ થઈ ગયું, એટલે પેલું જે તીવ્રતા હતી જે મોક્ષ માર્ગની, એને એમ થાય કે મોક્ષ મળવો હોય કે મળે, ન મળે કોને ખબર, કેદી મળે, બાકી અત્યારે આમાં જલશો. સાધક દશામાં એટલી મજા આવી જાય કે સિદ્ધ દશાનું એટ્રેક્શન એને ગૌણ થઈ જાય. મોટી સાયકોલોજી છો. સાધક દશામાં એવી મજા આવી જાય કે એને ખ્યાલ નહીં કે પરમાનંદની જે સિદ્ધ દશા છે એ તો હજી દૂર છે ને એ પ્રાપ્ત કરવાની છે. એને એમ થાય કે એમાં તો હશે કે નહીં કોને ખબર, એમાં નિશંકપણું આવ્યું નથી, એ પરમાનંદ છે કે નહીં, આનાથી ઉત્તમ શું હોય વળી. જ્યાં જાઓ ત્યાં ચારે બાજુ લોકો વિનંતી કરવા આવે, આપ ક્યારે પધારો છો, પૂજ્યશ્રી ક્યારે આવશે, ક્યારે પગલા કરશે, ક્યારે અમને ધન્ય કરશે, ક્યારે અમારા ઉપર અહોભાવ કરશે. પતી ગયો હતો, હવે આને કોણ કહે કે બાપા તું નીચો તો ઉતર, ધરતી ઉપર પગ તો મૂક, કોણ કહે? કૃપાળુ દેવ એક જ આવો સમર્થ પુરુષ છે કે આ બધી દશા એનું આવું સ્પષ્ટ વિશ્લેષણ કરે છે. ભલભલા જ્ઞાનીઓ પણ કીર્તિમાં, માન કસાઈની અંદર, પ્રશંસામાં, પ્રસિદ્ધિમાં કેવા રોકાઈ ગયા, ભલભલા કેવા રોકાઈ ગયા. કોઈ આચાર્ય પદની અંદર રોકાઈ ગયા, કોઈ આની અંદર અધિષ્ઠાતા થઈ ગયા, કોઈ આશ્રમના અધિષ્ઠાતા થઈ ગયા. એની સાધનાની તીવ્રતા કેટલી હદ સુધી ભંગ થઈ ગઈ, કાંઈ ન રહ્યું. અને કઈ સાતા હવે ઉત્પન્ન થઈ? સાધનાની કઠોરતા હતી, કઠિનતા હતી, ત્યાગ, વૈરાગ્ય, તપ, જપ, યોગ, ધ્યાન, એની તીવ્રતા હતી. એ તીવ્રતાને બદલે સાતાશીલ્યાપણું, સુખશીલ્યાપણું, વ્યવસ્થાપણું, ચારે બાજુ જુઓ તમે અનુકૂળતાપણું, એ બધાની અંદર કેવી પ્રિયતા મજા આવી ગઈ. અને ઓલી સાવ એકાંતની અંદર એ તીવ્રતાની અંદર જે આનંદ માનતો હતો એ આનંદ હવે શેમાં પલટાઈ ગયો? બાહ્ય સુખ સાતાના કારણો. અને શેને કારણે મળ્યા? મુમુક્ષુતાને. મુમુક્ષુતાને કારણે આનંદ હવે અનુભવવાનો શરૂ થઈ ગયો, અને બાહ્ય સાતાના કારણો પણ પ્રિય લાગવા શરૂ થઈ ગયા. આ જીવ કેવી રીતે નીકળી શકે? બાહ્ય સાતાના કારણો પ્રિય લાગે, અને મુમુક્ષુતાને કારણે પણ જે આનંદ અનુભવાય એમાં જીવ રોકાઈ જાય. જ્ઞાની કહે છે કે એથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. જગતમાં કેટલાય જીવો આ રીતે મોક્ષ માર્ગની અંદર આગળ વધતા ગયા, મુમુક્ષુ તરીકે આગળ વધ્યા, બોધ બીજ યોગ્ય ભૂમિકા થઈ ગઈ, સ્વચ્છંદ એનો દબાયો પ્રાયે, પણ આ પહેલા કારણની અંદર એની યોગ્યતા રોકાઈ ગઈ. ધસ ફાર એન્ડ નો ફર્ધર, હવે એની કોઈ પ્રગતિ નથી, હવે કદાચ થાય તો પ્રગતિ ન થાય, હવે એને પાછા ફરવાનું થાય, આગળ વધી ન શકે, સાધનામાં આગળ ન વધે. કારણ કે ઉત્પન્ન કરેલી સાધક દશામાં એને આનંદ થઈ ગયો, મુમુક્ષુતાને કારણે અને બાહ્ય સાતાના કારણે, તેનાથી તેના થકી મળતી બાહ્ય સાતાના કારણો, એ કારણો એના માટે કેવા થયા? પ્રિયતાના થયા. હવે પ્રિયતા એ તો દોષ છે, પ્રિયતા અને અપ્રિયતા એ તો રાગનો એક ભાવ છે, સૂક્ષ્મ છે પ્રિય ભાવ, તો એને કારણે થઈને. તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, ખૂબ એટલું બધું સાયકોલોજીકલી વિચાર કરીએ આપણે. એક મનુષ્યનું જે મન છે, એ મનનો જે વ્યાપાર છે, આ આખો માર્ગ મનથી પર થવાનો છે. મનનો લય, મનનો નાશ, અમનસ્ક સ્થિતિનો યોગ કહેવાય છે, અમનસ્ક યોગ. અમનસ્ક યોગ એટલે મનને લોભાવનારા આવા બધા જ પ્રકારના પ્રલોભનોથી પર ઉઠી અને જેને મનોનિગ્રહ કર્યો છે. એટલે પરમ કૃપાળુ દેવે વારંવાર કહ્યું છે, મનથી થયેલો નિશ્ચય આખરી માનસો નહીં. મનને લઈને આ બધું છે, એ દીર્ઘકાળના બોધથી જ્યારે સમજાશે ત્યારે બોધ બીજી યોગ્ય ભૂમિકા ઊભી થશે. આ મન એટલું બધું સૂક્ષ્મ છે, મનનો વ્યાપાર એટલો બધો સૂક્ષ્મ છે, ઇન્દ્રિયોના વેપારને રોકી શકાય છે, ઇન્દ્રિયોના વેપારને રોકી શકાય છે, ઇન્દ્રિયોના વિષયોને જીતી શકાય છે. આંખના, કાનના, નાકના, જીભના અને સ્પર્શના એ પાંચેય ઇન્દ્રિયોના 23 વિષયોને જીતી શકાય છે, પણ આ મનની જે અવસ્થા છે, જે સૂક્ષ્મ છે, જે આંતરિક છે, જે અદ્રશ્ય છે, એને લક્ષમાં આવવી બહુ દુષ્કર છે. અને ભલભલા લોકો અહીંયા થાપ ખાઈ જાય છે, ભલભલા લોકો. એટલે આણંદગંજીએ તો કુંથુનાથ સ્વામીનું સ્તવન આના ઉપર બનાવ્યું, આખું આ એક વિષય બનાવી દેવો કે કુંથુજીન મનડું કિમય ન બાજે, હે પ્રભુ બાકી બધું તો સમજાણું, પણ આ એક મન વૈરડું કે એવું ચિંતે નાખે અંધે પાસે. જ્ઞાની, તપસ્વી, અભ્યાસીઓ, જોગીઓ આ બધાને આ મનની એક દગાએ એને ઊંધે પાન કાન નાખી દીધા આ મનનું. એટલે કહે છે કે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. આ મહાયોગીઓ, તીર્થંકર આદિ પુરુષો આ મનના સ્વામી હતા. હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં એટલા માટે જબરજસ્ત કુમારપાળ મહારાજાની વિનંતીથી એમણે યોગશાસ્ત્ર એની રચના કરી કે ભાઈ અમને માર્ગ બતાવો, તમે આમાં મહત્વનું શું છે, ક્યાંક અમે ઘણું બધું કરીએ અને મુખ્ય વાત જ છૂટી જઈએ. એ ત્યારે હેમચંદ્રાચાર્યજીએ એ 12 પ્રકાશનો એક આખો ગ્રંથ યોગશાસ્ત્રનો લખ્યો અને એમાં 11 પ્રકાશ લખ્યા પછી 12મા પ્રકાશના પ્રારંભમાં લખ્યું કે અત્યાર સુધી જે કંઈ વાત લખી છે તો આગમના આધારે લખી છે, હવે અનુભવના આધારે લખું છું. અત્યાર સુધી વાત લખી મેં 11 પ્રકાશમાં 11 પ્રકરણો, એ તો બધા આગમના આધારે લખી છે. પરાપૂર્વથી જે કંઈ જ્ઞાનીઓ પોતાના, અનંત જ્ઞાનીઓ પોતાના જે અનુભવની વાણી કહી ગયા છે એનું મેં નિરૂપણ કર્યું છે, જગતના જેવો સાદી ભાષામાં સમજી શકે એટલા માટે. હવે હું લખું છું, મારો પોતાનો અંતર અનુભવ લખું છું અને એનું નામ લખ્યું છે અમનસ્ક યોગ, 12મો પ્રકાશ છે અમનસ્ક યોગ. કૃપાળુ દેવે અંતિમ સંદેશની અંદર આ વાતને મૂકી. કેવા જ્ઞાની, કઈ દશાનો જ્ઞાની, કેવી અદ્ભુત કોટીનો જ્ઞાની.
આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવે તેમ સ્વભાવમાં मन स्वरूप पण जाय। उपजे मोह विकल्पथी समस्त आ संसार, अंतर मुख अवलोकता विलयथता नहीं वार।
योग्यो नु योगी कही एवं परम अद्भुत योगेश्वर परम कृपाणु देव्या वातने मुकी छे। स्वभाव मां आवे जे मध्याने आवे ने छाया समाई जाए એ મન સમાઈ જાય, સ્વભાવમાં આવે મનનો વ્યાપાર શાંત થઈ જાય, મન સ્વરૂપ પણ જાય। હોવા છતાં મન, હોવા છતાં અમન થવું, મન